સર્વાધિરાજ દસ લક્ષણ પરીક્ષણ પર્વમાં બીજો દિવસ માન કસાઈથી રહીત માર્ગવ ધર્મની આરાધનાનો દિવસ છે. ચાર ગતિ અને ચાર કસાય એનો જો મેળ કરીએ તો મનુષ્યપણામાં માન કસાયની મુખ્યતા હોય છે. હોય બધા કસાય પણ મુખ્યતા, અને એમાં જેમ પૂજામાં આવ્યો કે કોઈ પણ પોતાની અધિકતા છોડીને આપણા ઉપકારી એવા પંચ પરમેશ્વરી નિર્વાણ ક્ષેત્ર આદિ ક્ષેત્રો હોય અને વિતરાગી જીનવાણી એ બધા પ્રત્યે પોતાને માન તજીને અધિકતા છોડીને એના પ્રત્યે નમન કરવાના ભાવ આપણને એ હોવા જોઈએ. બીજી ભાષામાં કહીએ તો પોતાના નિસ્વભાવની એટલી મહિમા જાગે, સ્વભાવનું સન્માન એવું થાય કે બાહ્ય સંયોગોની ક્યારેય પણ એને અધિકતા આવે નહીં. અને સ્વભાવને છોડીને જો સંયોગોની સંયોગી ભાવોની ધારણા જ્ઞાન આદિની અધિકતા આવે છે તો સમજી લેવું સ્વભાવનું બહુમાન નહીં, અપમાન કરીએ છીએ. વિભાવની અધિકતા, વિભાવ સંયોગનું પ્રથકપણું, વિભાવનું વિસ્મરણ અને સ્વભાવનું એવું સ્મરણ કરીએ કે એના બહુમાન વગર સન્માન વગર એક ક્ષણ પણ આપી ન જાય, અને એવી એક પણતીની ધારા વહે એવો ઉત્કૃષ્ટ માર્ગવ ધર્મ નિર્ગ્રંથ મુનિરાજને પ્રગટ થયો છે. સમ્યક દ્રષ્ટિને સમ્યકપણું પ્રણમન થઈ ગયું છે, અને આપણે એવી દશા પ્રગટ કરવાની ભાવના કરીએ છીએ. આ એનું નામ આરાધનાનું પર્વ, આ દસ લક્ષણી પર્વ કહેવામાં આવે છે. ક્રમશઃ કરીને એક એક લક્ષણની વાત ચાલે છે, પણ હોય છે તો એક સાથે. સમ્યક દ્રષ્ટિના 25 દોષ છે, એમાં એક દોષ ક્યાં આવે છે? શંકા આદિ 8 દોષ છે, પછી બીજા 6 અનાયતન છે, 3 મોટા છે, બીજા કંઈક રહી ગયા. 8 પ્રકારના મદ હોય છે, જાતિ મદ, કુળ મદ, રૂપ મદ, જ્ઞાન, બધા ઘણા પ્રકારો. એ તો કાંઈ વયા ગયા, એના પછી આ તો મુનિરાજ છે. વંદે ચક્રી તથાપિ ન મળે માન, કોનું માન લેવું છે? જગત પાસેથી નામ માન લેવું છે કે પરમાત્માના જ્ઞાનમાં આવ્યું કે આ અલ્પકાળમાં મુક્તિ પામવાનો છે, એના જેવું બીજું માન સૂચવે? જે સમયે ભગવાનના જ્ઞાનમાં આવ્યું, ગુરુના જ્ઞાનમાં, કે આત્માર્થી અલ્પકાળમાં આત્મહિત કરવાનો છે, એના જેવું કોઈ બીજું માન નહીં. બાકી જગત પાસેથી અરે જસ કીર્તિના ઉદયથી ક્ષણિકતા આવે છે એમાં પૂરી અર્પણતા કેમ થાય? પૂર્ણ અનાદિ અનંત ભગવાન સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ તારું અસ્તિત્વ છે, એની અધિકતા ન આવે, અને અલ્પકાળના ઉદયથી તને અધિકતા આવે છે, તેવા માન કસાયથી રહિત થવાનો. પહેલા દિવસે એમ ન સમજ્યું, ક્રોધ ન કરવો, ને બીજા દિવસે માન ન કરવું એમ નથી. કાળનો ક્રમ છે, પ્રણમનની એક ધારા છે. એક સ્વભાવની અધિકતામાં બધા જ ધર્મ એક સમયમાં સાથે કે આવી જતા હોય છે, તો ક્રમે કરીને એક એક ધર્મની આપણે આરાધના કરીએ છીએ. એમાં આપણે હવે આપણા ચાલુ વિષય ઉપર સમયસારનો જે ચાલે છે, કાલે પહેલો કળશ ચાલી ગયો તો એ જ પાછો ગુરુદેવ આજે થોડો ફરી એમાં લીધો હતો. એમાં આપણે છેલ્લે થોડું પૈસા હતા, 6 સમયના અર્થ કરીને લીધા હતા. શબ્દ સમય, અર્થ સમય, જ્ઞાન સમય, કાળ, મત અને સિદ્ધ. કે તો સમય આવ્યો. પછી એમાં સાર કોણ, આ છ માંથી સાર કોણ, કે અર્થ સમય એ સારભૂત છે. તો અર્થ સમયમાં છ છ દ્રવ્ય આવે, છ છ દ્રવ્યમાં પણ સાર કોણ છે જે મળવું હોય છે ને. એક સેટ થિયરી તો શીખાશો ને, સેટ પછી એના શું આવે, સબસેટ આવે. એમ આખો પેલા શું છે, એક સમય, સમયમાં કેટલા ડિવિઝન આવ્યા, છ. છ માં પણ એક સારભૂત કોણ છે, અર્થ સમય. એમાં પણ સારભૂત કોણ છે, જીવ નામનો પદાર્થ. જીવમાં પણ સારભૂત કોણ છે, કે જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ થી રહી તેવો શુદ્ધાત્મા, એમાં એ સારભૂત છે. અને એની તમે અહીંયા સમયસારમાં કથન એ સાંભળજો. આ જયચંદજી આ રીતે મંગલાચરણ કરીને વાત કરી કે આ રીતે જે શુદ્ધાત્મા છે એને શુદ્ધ નહીં દ્વારા આખું સમયસારમાં એને કહેવામાં એ આવશે. તો એ રીતે વાત કરીને પછી કીધું, કોઈ પણ ગ્રંથની શરૂઆતમાં છ બોલ આવતા હોય છે. નામ આદિક સટ આવ્યું ને, એમાં શબ્દ છે બીજા પાને, બીજા પાને કવિત્વ છે એમાં. એમાં છ ક્યાં ક્યાં લીધા હતા, કે પહેલું એક માંગલિક, કોઈ પણ શાસ્ત્રની કે એની શરૂઆત કરવામાં આવે તો પહેલું શું થાય, માંગલિક. પછી બીજું શું હોય, કોના માટે બનાવવામાં આવે, નિમિત્ત કારણ કોના માટે બનાવવામાં આવે છે. પછી ત્રીજું શું હોય છે, પ્રયોજન શું હોય છે. કોઈને આમાં કાલના પ્રવચન એમાં 11મું પાનું છે, પહેલા જ પ્રવચન એમાં, અને આમાં એમાં નહીં મળે, ઓલું જે એમાં છે પદ છે એ જ છે. નામાદિક છે ને એનો અર્થ છે. તો પહેલું એક શું છે, માંગલિક, બીજું નિમિત્ત કારણ, પછી પ્રયોજન. કોઈ પણ શાસ્ત્રનું પ્રયોજન શું છે, વિતરાગતા, ચારે અનુયોગ, પંચાસથી કઈની. આપણે સાંજના જે ગુરુદેશનું વચન આપણે ચાલે એમાં એ લેશે ગુરુદેશી, કે કોઈ પણ અનુયોગ હોય એનું તાત્પર્ય વિતરાગતા, તો એનું પ્રયોજન છે. પછી પરિમાણ, પરિમાણ એટલે એનું માપ. જેમ સમયસારનું માપ શું છે, 415 ગાથા, 278 કળશ છે, અને બીજું તો કેટલા શ્લોક પ્રમાણ એ પણ હોય છે. અહીં આપણે આપણી રીતે 415 ગાથા છે. પછી નામ શું છે, સમયસાર એનું નામ છે, અને એના કર્તા કોણ છે, મૂળ ગ્રંથ કરતા સર્વજ્ઞ છે, અને સૂત્ર કરતા કુંદકુંદ આચાર્ય. આ રીતે એ છ પ્રકાર ચાલતા હોય. અને આ કરવાનું કારણ શું છે, એમાં જયચંદજી લખ્યું છે, એનાથી કોઈ વિઘ્ન ન આવે, આમાં નાસ્તિક પણ છૂટીને એની આસ્તિકતા આવતી હોય છે, અને આવો એક પદ્ધતિ હોય છે મહાપુરુષોની શિષ્ટાચાર. શિષ્ટાચાર એટલે છે કસ્ટમ, કે આવું જે આ છ પ્રકારનું જે નામાદિક મંગલિક કરવામાં આવે છે, કારણ કે એની પાછળની ભાવના છે કે નિર્વિઘ્ન. ઘણી વાર પણ આપણે પંચકલાણક આદિ હોય છે એમાં શરૂઆત શેનાથી થતી હોય છે, શાંતિ પાઠથી. એની પાછળનો હેતુ શું હોય છે, કે અમે આ એક મંગલ કાર્ય કરવા જઈએ છીએ એ નિર્વિઘ્ન પૂરું થાય, તો એ રીતે વિઘ્ન થઈ નાશે. અને આ રીતે પૂરું કરીને છેલ્લી કડીની અંદર જો છે, સમય સાર જીન રાજ હે, હે સ્યાદવાદ જીન વૈન, મુનિ કહેવા હોય છે મુદ્રા જીન નિરગ્રંથતા નમો કરે સૌ છે. એમાં દેવ શાસ્ત્ર ગુરુને યાદ કરીને જયચંદજી આખું પોતાનું મંગલાચરણ પૂર્ણ કરે છે. કે સમય સાર એટલે અહીંયા શુદ્ધાત્મા એ કેવો છે, જીન રાજ છે દેવ તરીકે, અને જીનવાણી કેવી છે, સ્યાદવાદ, અને મુનિરાજ છે એની મુદ્રા કેવી, નિર્ગ્રંથ પણ, બાહ્યાંતર નિર્ગ્રંથ દશા એ મુનિરાજની સાચી એ ઓળખાણ છે. એ પૂરું કરીને પછી હવે એમાં પોતે કહે છે કે હવે એના પછી વંચાય છે, શ્રી કુંદક આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને. એટલે બે વાત આવી આમાં, શું કર્યું, એક માંગલિક કર્યું અને બીજું શું કરી, પ્રતિજ્ઞા કરી. માંગલિકમાં કોને યાદ કર્યા, દેવ શાસ્ત્ર ગુરુ શ્રી પરમાત્મ પ્રણ મિત્રણ, અને પ્રતિજ્ઞા શું કરી, દેશ વચનમય, સમય સાર શાસન કરું દેશ વચ, હું ચાલતી ભાષામાં એના અર્થો હતી. એમ કરીને આવે શું કહે છે, શ્રી કુંદકુંદ આચાર્ય કદ ગાથાબદ્ધ, શબ્દ શું વાપરો છે, गाथा बद 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 नहीं कई शब्द तो याद आयो ना, बद शब्द आवे तो चौदमी गाथा याद आवे के कई आवे ए याद आवे, खाली बद शब्द याद ना आवे नहीं। 308 थी 311 गाथा क्रम बद नहीं, बद शब्द से तो बद जो एक खास विचारवा जेवु छे, पर्यायो केवी थाय छे, क्रमे थाय छे, क्रमे थाय छे ने पर्यायो, बराबर छे। તમે લાઈનમાં ઉભા રહ્યો તો શું થયો, કોઈને નંબર આપ્યા હોય અને કે લાઈનમાં હોય તો લાઈનમાં ઉભા રહ્યામાં 5 પછી 15 આવે ને પછી 20, પણ ક્રમસર ઉભા રહ્યો તેનો શું થશે, 5 પછી શું આવશે, એમ અહીંયા શું છે, પર્યાયો કેવી છે, ક્રમે તો છે જ પણ કેવી છે, બદ્ધ છે, બંધાયેલી છે, ક્યાં પછી કઈ પર્યાય થવી, 5 પછી 6 નંબર કેવો છે, બંધાયેલ છે ને, નંબર્સ કે નેચરલ નંબર્સ કહીએ તો શું છે, નિશ્ચિતપણે 11 પછી કયો આવે, 12, એમ અહીંયા શું છે, ગાથાબદ્ધ, એમ નથી કે કાંઈ કુંદા કુંદા આચાર્યદેવ ખાલી એક પછી એક શું છે બનાવે, પણ એક ગાથાથી બીજી ગાથાનો શું છે સંબંધ રહેલો છે, એ વિષયને આખો લે છે, ઇટ રેન્ડમ છે ને, કે રેન્ડમ છે ને, ગાથાઓ નથી રચી પણ કેવી રીતે રચી છે, એકબીજા સાથે સંકળાયેલી છે, તો ગાથાબદ્ધ એ સમય પ્રાવૃત ગ્રંથની જે મૂળ છે ને, પહેલી ગાથામાં છે સમય પાહુડ અને એનું નામ સમય પ્રાવૃત, અમૃતચંદ્ર આચાર્યને સમય સાથી વાર લીધી, કે એ ગ્રંથની અમૃતચંદ્ર આચાર્ય આત્મખ્યાતિ નામની ટીકા એની દેશ ભાષામાં લખે। હવે અહીંયા પહેલું મંગલાચરણ ભાવાર્થ કરનાર જયચંદજીનું થયું, હવે ટીકાકાર કોણ છે, અમૃતચંદ, એ પોતે મંગલાચરણ છે અને એમાં પેલો શ્લોક છે, એમાં કદાચ 14મું પાનું છે જે વધતું વળતું, એમાં એમાં ગુરુદેવશ્રી નમઃ સમયસરણ, આ તો બધાને લગભગ મોડે છે બહુ, એમાં આજ પછી ગુરુદેવ ખાલી 4 પોઈન્ટ આપણને આપ્યા, તો પહેલો પોઈન્ટ શું છે, સાધકપણું, સિદ્ધપણું, ભાવપણું અને ભાવવાનપણું, આ ખાલી ગુરુદેવ કે આ કળશની અંદર આ ચાર વાત છે મેડમ, ખાલી એક ગુરુદેવશ્રી ટૂંકાણમાં ગણન કે ને, આ 4 પોઈન્ટ ઉપર આખો કળશ છે, ફરીથી ક્યાં શબ્દ કીધા, સાધકપણું, સિદ્ધપણું, ભાવપણું અને ભાવવાનપણું, ચાલો એમાં આપણે બ્રેકેટમાં એટલે તો લખ્યું છે, ગુરુદેવશ્રીએ એ સાધકપણું કીધું એનો અર્થ શું છે, મોક્ષ માર્ગ, તો આ કળશની અંદર મોક્ષ માર્ગ દેખાડનારો શબ્દ કયો છે, સ્વાનુભૂત્યા ચકાસ્તે, પોતાની અનુભવન રૂપ ક્રિયાથી, પછી તો સાધકપણું છે તેનું ફળ શું આવે, સાધ્યપણું, તો સાધકપણું એ મોક્ષ માર્ગ છે, તો સાધ્યપણું એ શું છે, મોક્ષ છે, તો મોક્ષને દેખાડનારા અહીંયા ક્યાં શબ્દો છે, સર્વ ભાવાંતર છીદે, છીદે એટલે છેદી નાખે ને એવો નથી, જાણી લે, અને જે આજે અર્થ કર્યો હતો ગુરુદેવશ્રી, કાલે બે શબ્દનો અર્થ થયો હતો, સર્વ ભાવાય ચિત્ત સ્વભાવાય અને થોડો સર્વ ભાવાંતર છીદે, આજે ફરીથી સર્વ ભાવાંતર છીદે અને સર્વ ભાવાંતર છીદે અને સ્વાનુભૂત્યા ચકાસે બેનો, તો અહીંયા સાધકપણું સ્વાનુભૂત્યા ચકાસ્તે, સાધ્યપણું સર્વ ભાવાંતર છીદે, છીદે એટલે જાણી લે, કોને જાણી લે, જો શબ્દ શું લખ્યો, સર્વ ભાવ અને અંતર, સર્વ એટલે બધા અને ભાવ, ભાવમાં શું લઈ લીધું, સાથે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, આવ્યું તો ને આગળ એમાં વિસ્તાર થઈ ગયા, અને પછી એને જાણતા, આમાં અંતર એટલે બીજાને, બીજા ચર અચર દ્રવ્યો આવ્યા હતા, પછી ક્ષેત્ર આવ્યું હતું લોકાલોક અને એમાં એટલે પર્યાય દ્વારા વિશેષણો સહિત, તો એ બધા સહિત પોતાને જાણવાની વાત એમાં આવી, સ્વાનુભૂત્યા ચકાસે, પોતાના આત્માને જાણે, અને સાથે સાથે બીજા લોકાલોક ક્ષેત્રને છે, બીજા ચર અચર દ્રવ્યો છે, બીજાના એની પર્યાયો અને એના ગુણો, એ બધાને જાણે, એનું નામ શું છે, સર્વ ભાવાંતર સિદ્ધ. અને આ રીતે એ વાત પૂર્ણ કરી પછી જલે ભાવપણું, ભાવપણું એટલે ભાવાય, અને ભાવાયમાં કોણ આવે? દ્રવ્ય. અને પછી તો દ્રવ્ય હોય તો એનો કોઈ ને કોઈ ગુણ હોય, તો ગુણ શું છે? ચિત્ત સ્વભાવ એ એનું ગુણ છે. અને આ રીતે ગુરુદેવજી ચાર બોલમાં કહી દીધો, આખો કળશ આવી ગયો. ક્યારેક યાદ તો રહી જશે ને, હવે ક્યાંક પેલો કળશ એટલે સાધકપણું, સાધ્યપણું, ભાવપણું અને ભાવવાનપણું. આ રીતે ચાર પ્રકારના લીધા છે. અને બીજી રીતે એમાં લઈએ, ગુરુદેવજી ઘણા અર્થ લીધા છે એમાં, એમાં સાત તત્વો થી જો વિચાર કરીએ તો આ પેલા કળશમાં કેટલા તત્વો ઉતરે? પેલો કળશમાં સાત તત્વો લઈએ અથવા નવ તત્વો પણ લઈએ, એમાંથી કેટલા ઉતરે? જીવ, અજીવ, તો બધા આવી જશે. જીવ, સંવર, નિજરા અને મોક્ષ, ચાર તત્વો અસ્થિના. જીવ લીધો તો પછી નાસ્તી અજીવ સમજી લેવો, સંવર લીધો તો એનો વિરોધી આશરો સમજી લેવો, અને નિજરા અને મોક્ષ લીધો તો એનો વિરુદ્ધ બંધ. પણ અહીંયા માંગલિક નો હોવાથી અસ્થિથી વાત કરી, ઓલાની નાસ્તી ન લીધી. જેમ કોઈ સારા પ્રસંગે હોય તો શેની વાત કરે? પોઝિટિવ વાત કરે ને, કે દુકાનનું ઉદઘાટન હોય કે ભાઈ ધ્યાન રાખજે, ઘાટા નહીં કરતો, દેવાળું નહીં ફૂકતો, એવી વાત કરે કે અસ્થિતિ વાત કરે? એમ અહીંયા માંગલિકનો કળશ છે, એટલા માટે આચાર્યે માંગલિકથી વાત કરી કે તું જીવ છો અને તારી મોક્ષ માર્ગની પણતી એ સંવર નિજરા છે, અને પૂર્ણ શુદ્ધતા થાય એનું નામ મોક્ષ કહેવાય છે. એ રીતે પણ એક વાત કરી. એવા જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો છે એ આચાર્યદેવે મંગલાચરણમાં જ વર્ણવી લીધા. અને બીજું એક આજે આખું એમાંથી શું આવી શકે? દ્રવ્ય, ગુણ અને પર્યાય. દ્રવ્ય ક્યાં આવ્યું? ભાવાય, આમાં લખ્યું છે ને ભાવાય. પછી ગુણ શેમાં આવ્યો? ચિત્ત સ્વભાવાય. અહીંયા જીવની વાત છે માટે જીવનો ગુણ લીધો. અને પર્યાયમાં કોણ આવ્યું? ભાવાયમાં દ્રવ્ય આવ્યું, ચિત્ત સ્વભાવમાં ગુણ આવ્યો, તો પર્યાયમાં કોણ આવ્યું? સર્વ ભાવાંતર સિદ્ધમાં પર્યાય આવે. સાનુભૂત્યા ચકાસે એમાં અપૂર્ણ નિર્મળ પર્યાય આવી, અને સર્વ ભાવાંતર સિદ્ધમાં પૂર્ણ મોક્ષની બે પર્યાય છે. એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય એ પણ એમાં એ રીતે આવી ગયું. અને આમાંના આની અંદર કોની વાત? નમા સમય સાર લઈને કોની વાત છે? જીવ લીધો પોતાનો, શુદ્ધાત્મા લીધો. એ શુદ્ધાત્મામાં કોણ આવે? તે કાળી દ્રવ્ય આવે કે કોણ આવે? ચાલો એટલું, જેમાંથી કાઢવું હોય તો 16 નંબરનું પાનું છે, એમાં પહેલો પેરેગ્રાફ નીચેલી, ત્રિકાળી પરમાત્મા, ત્રિકાળી સ્વરૂપ એવો પોતાનો આત્મા, અને એવી પ્રગટ દશા થઈ ગઈ બે આવી શકે છે. 16મું પાનું છે, ગઈકાલનું જ પ્રવચન છે એમાં. 16મું પાનું, એમાં પેરેગ્રાફ પહેલો કયો હતો એ પેરેગ્રાફ, એની નીચેથી એ જ પેરેગ્રાફમાં, વિકારી પરિણામ નો કર્મથી રહી તો એવો પરમાત્મા ત્રિકાળી સ્વરૂપ એવો ભગવાન આત્મા એ આવ્યો, અને એની સાથે કોણ લીધું? એવી દશા જેને પ્રગટ થઈ ગઈ એવા સિદ્ધ પરમાત્મા. બે રીતે આમાં એ લાગુ પડી શકે છે. અને આ રીતે એનાથી આગળ આપણે જઈએ, એક સરસ સિદ્ધાંત ગુરુદેવજી કહે છે 19મા પાના ઉપર. કાલે વિસ્તાર આવ્યો, આજે પણ આવ્યો છે, એટલે આપણે ખાસ એક 19મા પાને એમાં પણ પેલો ગ્રાફ એના શ્લોકમાં જયચંદજીના પદમાં એ જ પેરેગ્રાફની નીચેથી થઈ જાય. સ્વભાવને અધિક ક્ષેત્રનું કામ નથી. શું શબ્દ છે? કોઈ પણ પદાર્થની મહાનતા શેનાથી છે? એના ક્ષેત્રથી છે કે એના સ્વભાવથી છે? કાલ વાત આપણે લીધી છે. આકાશનું ક્ષેત્ર કેટલું છે? અનંત પ્રદેશી છે એટલે એની અધિકતા વધે જાય, અને પરમાણુ એક પ્રદેશી છે એટલે એની અધિકતા ઓછી છે, એવું દરેક પદાર્થ પોતાનું સામર્થ્ય એ જ એની એ મહાનતા છે. અને એ રીતે વાત કરી આગળ લઈએ. હવે એમાં એના પછીનું જ પાનું 20મું પાનું છે. એમાં છેલ્લો પેરેગ્રાફ 20માં પાનાનો છેલ્લો પેરેગ્રાફની પહેલી લાઈન જે એમાં જ્ઞ સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવ પૂર્ણ સ્વભાવ શું છે. આ બધું સામાન્યપણે આ જે પ્રવચનો લખ્યા છે ને એમાં વચ્ચે દોઢ આવે એટલે એ જ ભાવને ગુરુદેવજી જુદા જુદા શબ્દોમાં કહે. તમે એને જ્ઞ સ્વભાવ કહો કે સર્વજ્ઞ સ્વભાવ કહો કે પૂર્ણ સ્વભાવ કહો કે એકરૂપ સ્વભાવ કહો ચૈતન્ય સ્વભાવ, એક ગુરુદેવજી એક વાતને કહેવા માટે કેટલું ગુરુદેવજી જુદા જુદા શબ્દોથી એ વર્ણવે છે. પણ બધાનો કહેવાનો શું હોય છે, એક જ એનો એક હેતુ હોય છે. અને એ રીતે આપણે હમણાં વાત લીધી એ જ 21માં પાને છે. જો 21માં પાને એમાં છે પહેલું, શુદ્ધ સત્તા એ આત્મદ્રવ્ય, ચૈતન્ય સ્વભાવ એ ગુણ, અને અનુભૂતિ એ ક્રિયા એટલે પર્યાય છે. પડી ગયું ત્રણેય. આ છૂટું એટલા માટે કે આપણી એક સિદ્ધિ નજર જાય કે આવા મંગલાચરણના કળશમાં પણ મૂળભૂત સિદ્ધાંત દ્રવ્ય ગુણ અને પર્યાય. અને કંઈ પણ લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશી કાય છે કે ગમે એક પ્રશ્નોત્તર માળા તો પહેલા અધિકાર છે ના છે, પહેલો દ્રવ્યનો પછી ગુણનો અને પછી પર્યાયનો. તો એ રીતે વાત એ પછી ફરીથી ગુરુદેવજી નીચે એમાં બીજી વાર લીધું અને એ રીતે કાલનું પ્રવચન પૂરું થયું. હવે આજના બીજા પ્રવચન ઉપર આપણે આવી જઈએ. એનું પહેલું જ પાનું એમાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મ ત્રણ શબ્દ આવ્યો ને તો એનો અર્થ લીધો છે કે દ્રવ્ય કર્મ એટલે જળ કર્મ, જેને આપણે શું કહીએ છીએ ઘાતી અઘાતી કર્મ. એના બે ડિવિઝન જ્ઞાનાવરણી દર્શનાવરણી મોની ને અંતરાય. બે ફરક શું છે, ઘાતી કર્મ અને અઘાતી કર્મ ફરક શું છે. એક દ્રવ્ય કર્મ લીધો અને એના બે ડિવિઝન ઘાતી અને અઘાતી, શું ફરક શું છે. ઘાતી કર્મ છે એ જીવના પરિણામો સાથેનો સીધો સંબંધ, અને અઘાતી છે એનો સંયોગ સાથે. જેમ જ્ઞાનાવરણી છે તો જ્ઞાનાવરણી શું છે, કોને ઢાંકે છે, જ્ઞાન સ્વભાવને નહીં, જ્ઞાયક દ્રવ્યને તો નહીં, જ્ઞાયક સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા એને કોઈ આચ્છાદિત તો કરી જ ન શકે, પણ જ્ઞાન સ્વભાવ છે એને પણ આચ્છાદિત ન કરે તો કોની સાથે, એ જ્ઞાનની પર્યાય સાથે. કેમ આવું આવું કેમ, કે એ માટે વિચારી લેવું કે જે જ્ઞાન એક ભગવાન આત્મા છે અને જ્ઞાન સ્વભાવ છે એ કેવા ભાવે રહેલું છે. પાંચ ભાવ જે છે ને ઔદયિક ઔસમય એમાં ક્યાં ભાવે રહેલું છે, ત્રિકાળી જ્ઞાયક ભાવ અને જ્ઞાન સ્વભાવ એ ક્યાં ભાવે રહેલો છે, પારિણામિક ભાવે પરમપારણામિક. તો એનો અર્થ શું, પરમપારણામિક એટલે કેવો, નિરપેક્ષ ભાવ. અને નિરપેક્ષ ભાવ છે એને કોઈની સાપેક્ષતા છે જ નહીં તો પછી અન્યની તો ક્યાં આવી. તો પર્યાય છે અને પર્યાય છે આપણે એની જ્ઞાન વિચારીએ, જ્ઞાનાવરણી કર્મ છે એટલે તો કઈ પર્યાય, નિર્મળ કઈ આપણી નહીં, કે આપણી જેટલો ક્ષોપસમ ખીલ્યો છે તેમાં ક્ષોપસમ કર્મમાં છે અને ક્ષાયોપસમિક ભાવ જીવની પર્યાય. મતિ શ્રુત અવધિ અને મન એ ચારેય કેવી છે, ક્ષાયોપસમ ભાવ વાળી જ્ઞાનની પર્યાય. અને કેવળ જ્ઞાન કેવી છે, ક્ષાયિક ભાવ વાળી પર્યાય. અને એ જ્ઞાનમાં જયારે મતિ શ્રુત અવધિ મન છે એમાં જેટલું જ્ઞાન અવરાયેલું છે એનું નામ ઔદયિક ભાવ કહેવાય. આ એનું નામ જ્ઞાનાવાણી આવરણ કરે નિમિત્ત રૂપે. પણ એ કોની સાથે સંબંધ થયો, પર્યાય સાથેનો. અને એટલા માટે આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હંમેશા બે દ્રવ્યની વર્તમાન પર્યાય હોય છે. ત્રિકાળી સ્વભાવ કે ત્રિકાળી દ્રવ્ય સાથે ક્યાંય, કારણ કે નિરપેક્ષ ભાવે. તો એ રીતે અહીંયા એ દ્રવ્ય કર્મ એ રીતે જ્ઞાનાવાણી દર્શનાવાણી દર્શન ગુણ છે એમાં એની પર્યાયને આવરણમાં નિમિત્ત. અને મોહની કર્મ સામે ક્યાં ગુણની પર્યાયો લેવાની, શ્રદ્ધા અને ચારિત્રની. અને એટલા માટે એના બે ડિવિઝન છે ને, દર્શન મોહ અને ચારિત્ર. તો દર્શન મોહ એ શ્રદ્ધા માટે અને ચારિત્રમય એ ચારિત્રની. અને છેલ્લું કયું છે જાતિ કર્મનું, અંતરાય એ ક્યાં કર્મની પર્યાય સાથે, વીર્ય ગુણની પર્યાય. અને બાકી તો બાકીના જે આયુ વેદની નામ ગોત્ર છે એ તો સંયોગમાં છે. તો એ રીતે દ્રવ્ય કર્મ છે. પછી ભાવ કર્મ એની સિદ્ધિ વ્યાખ્યા, જીવે કરેલા ભાવરૂપી કાર્ય તેનું નામ ભાવ કર્મ. ઓલું નિમિત્ત રૂપે હતું, હવે આ કેવું છે, જીવના પોતાના અશુદ્ધ વિભાવ પરિણામ જે છે પુણ્ય પાપનો મેલ, અને નો કર્મ એટલે કે આ શરીર વાણી એ બધા એ છે. અને એ પ્રકારે એ વાત લઈને હવે સમયસાર આ એક શબ્દના કેટલા અર્થ હશે કઈ ખ્યાલ આવે છે? બે સાત અર્થ આગળ ગુરુદેવજી લેશે જ પરમ અધ્યાત્મ તરંગણીમાં છે. ફરીથી સમયસાર, સમયસાર ઉપરની આપણને જે ગમ્ય ખ્યાલ છે, મુખ્ય પ્રસિદ્ધ છે બે ટીકાઓ, અમૃત ચંદ્રાચાર્ય દેવની આત્મખ્યાતિ, જયસેનાચાર્ય દેવની તાત્પર્ય વૃત્તિ. હવે અમૃત ચંદ્રાચાર્ય દેવ ગદ્ય અને પદ્ય બે માં એ ટીકા રહેશે. તો પદ રૂપે જે કરી અને આપણે શું કહીએ છીએ, શ્લોક કહીએ અથવા કળશ કહીએ છીએ, અને 278, અને એના ઉપર ખરેખર તો એ ટીકા છે, કળશ તો ઇઝ અ પાર્ટ ઓફ એ ટીકા. એના ઉપરની ટીકા કરી કોણે કરી, કોણે કરી, રાજમલજીએ કરી, જે આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ, સમયસાર કલશ ટીકા. પણ એક શુભચંદ્રાચાર્ય પણ એ ટીકા કરી અને એનું નામ શું છે, પરમ અધ્યાત્મ તરંગણી. અને એમાં આવા સાત કેરા છે, અને ગુરુદેવ ફરીથી આમાં પ્રવચનમાં 16મી વારમાં એ લેશે. એમાં પહેલો જે અહીંયા છે ને અર્થ, આમાં પહેલું જ પાને બીજા પ્રવચન સમ અયસાર અને એના ત્રણ, સમ એટલે સમ્યક પ્રકારે, દર્શન એટલે સમ્યક દર્શન, પછી અય એટલે ગમન, ગમન નો અર્થ અહીંયા જ્ઞાન લેવાનું, અને સાર નું નામ ચારિત્ર. આથી સમય સાર કેતા કોણ આવી ગયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, એવો અર્થ પણ એમાંથી એમણે કાઢ્યો છે. અને એના પછી આગળ આપણે દ્રઢ કર્મ ભાવ કર્મ નોક ફરીથી ગુરુદેવસિંહ એમાં લે છે. હવે ફરીથી આમાં ગુરુદેવસિંહ નું આપણે લઈએ 25મા પાને, આ પહેલા કળશમાં કોની વાત છે, 25મા પાને બીજો કળશ એની છેલ્લી બે લાઈન, અહીંયા કહે છે કે અમારા પરમેશ્વર કેવા, અને એ પરમેશ્વર જેને પ્રાપ્ત કરે એવો આત્મા કેવો. જો બે વાત આવી, ક્યાં બે વાત આવી, અમારા પરમેશ્વર કેવા એટલે કોની વાત આવી, આ નમ સમયસારમાં પરમેશ્વર એટલે સિદ્ધ પરમાત્મા, અરિયંતને એટલા માટે નહીં, કારણ કે અહીંયા શું છે, દ્રવ્ય કર્મ ભાવ કર્મ ત્રણેયથી રહિત થઈ ગયા. અરિયંત પરમાત્માને તો હજી અઘાતી કર્મ છે એટલે ગૌણ પણ લઈ શકો, પણ અહીંયા મુખ્યતા કોની લેવી છે, સિદ્ધ ભગવાન એ પણ કેવા છે, અમારા પરમેશ્વર કેવા એમ આવ્યા. અને સાથે શું કહે છે ગુરુદેવસિંહ, કે એમણે જેને પ્રાપ્ત કર્યું એ આત્મા કેવો, એટલે આ ત્રિકાળી આ બે ને લાગુ પડી શકે છે. મુખ્યપણે ત્રિકાળી દ્રવ્યની લઈને વાત છે, પણ બે અને તેથી તો આત્માને કેવો કહેવાય, સિદ્ધ સમાન સદાપદ સર્વજીવ છે, અને એટલા માટે શુદ્ધાત્મામાં બે આવી શકે. ફરીથી કેવા છે બે, સિદ્ધ ભગવાન કેવા શુદ્ધાત્મા છે, પ્રગટ શુદ્ધાત્મા છે, અને ત્રિકાળી આત્મા કેવો છે, શક્તિરૂપ શુદ્ધાત્મા, અને એટલા માટે તો આત્માને સિદ્ધ સ્વરૂપ કહીએ છીએ ને, સિદ્ધ સમાન કહીએ છીએ ને. તો અહીંયા એક પ્રગટરૂપ શુદ્ધાત્મા સિદ્ધ ભગવાન છે, શક્તિરૂપ શુદ્ધાત્મા ત્રિકાળી દ્રવ્ય ભગવાન આપ, તો બે ની વાત એમાં એ લાગુ એ પડે છે. અને ખાસ એ જ સિદ્ધાંત ગુરુદેવસિંહ હોય ઘણી વાર લેતા જ હોય છે કે કોઈ પણ પદાર્થ તમે લ્યો તો એની સાથે એનો શું હોય, ગુણ કહો સ્વભાવ તો હોય, હોય ને હોય જ. કોઈ પદાર્થ હોય અને એનામાં ગુણ ન હોય, ગુણ ન હોય કે કોણ કે ગુણ વગરનો દ્રવ્ય પદાર્થ છે એમ કોઈ કહેતો ના પાડે એમ ના ચાલે, કોઈ કહેતો એવું છે કોઈ, શું કામ ન હોય શકે, પોતે કે એટલે કઈ ન છે, કેમ ન હોય શકે. અરે જૈન દર્શન તો નહીં, 12મા સાયન્સ શીખો કેમેસ્ટ્રી શીખો, એમાં પણ જો એનો પ્રોપર્ટી એનો સ્વભાવ ન હોય તો બીજાથી જુદા કેમ પાડશો. અને એનો જે સ્વભાવ હોય છે એમાં પણ બે પ્રકાર હોય, એક કોમન અને અનકોમન. એક જેને આપણે બીજી ભાષામાં શું કહીએ છીએ, પાઠશાળામાં સામાન્ય ગુણ અને વિશેષ. સામાન્ય ગુણ શા માટે હોય, શું કામ હોય? પણ હું તો કહું બીજામાં છે પણ શું કામ હોય? સામાન્ય ગુણ શું કામ હોય? જો આ જે કોઈ આપણે લઈએ છ દ્રવ્ય લઈએ અથવા તો એક ચેતન ને જળ, કોઈ પણ કોનું ડિવિઝન છે દ્રવ્યના, એનો અર્થ કે દ્રવ્યના જે કોમન પણ હોય બેમાં હશે, નહીં તો ડિવિઝન નહીં હોય. આપણે બધા મનુષ્ય છીએ તો એનો અર્થ શું થયો? કઈ સમાનપણું છે કે અસમાનપણું છે? એક અપેક્ષા એ મનુષ્યના જે નિયમ હોય કે બે હાથ બે પગ બે કઈ બધાના કોમન, અને છતાં પોતપોતાની હાઈટ જુદી હોય, સ્કિનનો કલર જુદો, એ પણ જુદો છે. અને તેથી આ દ્રવ્યના જ ડિવિઝન હોવાથી દ્રવ્યના જે કોમન ધર્મો છે એ અસ્તિત્વ વસ્તુ તો બધામાં, અને છતાં જો ડિવિઝન પાડ્યા એનો કે એકથી બીજામાં ભિન્નતા હોવી જોઈએ, અને એ ભિન્નતાને દેખાડે તેનું નામ વિશેષ ગુણ. તો અહીંયા તો જીવની વાત છે એટલે સિદ્ધિ ચિત્તન્ય ચિત્ત સ્વભાવાય કરીને એ વાત લે. બહુ જ ન્યાયથી વિચારીએ તો આવું જ ક્યાંય મળે એવું જૈન દર્શન એટલે પૂર્વ સર્વાંગે કેવું છે, અનુભવથી સિદ્ધ થયેલું એમાં ખામી શું હોય? તો અહીંયા પેલો ભાવાય કહીને પદાર્થ કીધું, અને એક સરસ શબ્દ એમાં મૂળ શાસ્ત્રમાં પણ લખ્યો હશે, ભાવાયનો શું અર્થ કર્યો છે? શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. અને ગુરુદેવજી કડી ગયા ને, પ્રભુ તુમ જાણ ગરીતી સૌ જગ દેખતા હો લાલ, નિજ સત્તા એ શુદ્ધ. નથી લાગતું અહીંયા છે બધું એ કોઈ વાંચીને લખ્યું હશે કે ભાવાય, ભાવાય એટલે શું છે? શબ્દ છે શુદ્ધ સત્તા સ્વરૂપ, કોઈ પણ પદાર્થને લાગુ પડતો સિદ્ધાંત. અહીંયા તો જીવની વાત છે, દ્રવ્યનું મૂળભૂત હયાતી કેવી હોય? શુદ્ધ જ હોય, અને નહીતર જો જીવ સ્વભાવે શુદ્ધ નહીં હોય તો પર્યાયમાં શુદ્ધતા ક્યાંથી આવે? તો એ પદાર્થનું આ એટલું તો નક્કી કરીએ કે કોઈ પણ પદાર્થ એના સામર્થ્યથી, કોઈ પણ પરમાણુ પણ લ્યો એનો સ્વભાવ શું છે? સ્પર્શ રસ ગંધ વર્ણ છે, જેનો જે સ્વભાવ. પૂજગલની ગંધ ગુણની શુદ્ધ પર્યાય કહી ને અશુદ્ધ પર્યાય કહી, એની પર્યાય બે હોય ને? પર્યાય તો બે હોય ને, પૂજગલ દ્રવ્ય છે, ગંધ એનો ગુણ છે, અને એની બે પર્યાય. કઈ બે પર્યાય છે? સુગંધ અને, વેરી ગુડ, સરસ. એમાં દુર્ગંધી કેવી છે? શુદ્ધ પર્યાય છે કે અશુદ્ધ પર્યાય છે? દુર્ગંધની વાત કરું, એ દુર્ગંધ એ પૂજગલના ગંધ ગુણની કઈ પર્યાય, શુદ્ધ કહેવાય કે અશુદ્ધ કહેવાય? અચ્છા, આપણા માટે અશુદ્ધ છે, એના માટે શુદ્ધ છે. આજ મોટી આપણી કલ્પનાઓ કરી છે, મને અનુકૂળ એ સારું અને મને પ્રતિકૂળ છે. અરે એ પૂજગલની એક, હા, એના માટે જો શુદ્ધ અશુદ્ધ લેવું હોય પૂજગલમાં તો કઈ રીતે લેવાય? પરમાણુ અને સ્કંદ, આ એક બહુ સિમ્પલ જેમ કે બીજા સાથેનો સંબંધ એ અશુદ્ધતા છે, મને ગમે કે ન ગમે. આ બહુ જ વિચારવા જેવું છે. ઘણાના કલર ફેવરેટ હોય ને, બ્લેક કલર કેવો કહેવાય? અશુભ કહેવાય ને. અને સફેદ અથવા કોઈનો રેડ કલર ફેવરેટ. ફરીથી આપણા મોહ ભાવે પૂજગલના સહજ પ્રણમનમાં ભાગલા પડ્યા છે. અરે ચૈતન્યને તો સરખી રીતે ઓળખતા નથી, પૂજગલને સરખી રીતે ઓળખતા નથી. એમાં શું ફરક પડે છે? પૂજગલનું એ પોતાનું, હા, એને તમે અશુદ્ધતા જો જોવી હોય તો બીજાનો સંગ કર્યો માટે સ્કંદ છે, અને અશુદ્ધતા એ કોઈના સાથેના સંબંધમાં આવે. એ સિદ્ધાંત છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં જય ચિંત પહેલી લાઈનમાં સરસ છે. અશુદ્ધપણું એ બીજાના સંગોથી જ આવે. જીવનમાં બહુ જ આ સિદ્ધાંતો જીવનમાં ઉતારશું તો કેટલી આપણી મિથ્યા કલ્પનાઓ સમસ્ત સામે, કે દુર્ગંધ કેવી હોય ખરાબ, સુગંધ કેવી છે મોહ ભાવથી આવા પૂજગલમાં પણ ભેદ એ પાડીએ છીએ. તો એ વાત અહીંયા આપણને ફરીથી કે શુદ્ધ સત્તા સ્વરૂપ કોઈ વસ્તુ છે તો વસ્તુ છે, અહીંયા જીવની વાત છે, તેનો સ્વભાવ શું છે? ચિત્ત સ્વભાવાય. અને હા, તમે આ અસ્થિની વાત તો બે નહીં કરી, પણ અમને પ્રાપ્ત કેમ થાય, અમને ઓળખાય કેવી રીતે, તેના માટે શું ઉપાય બતાવ્યો? સ્વાનુભૂત્યા ચકાસ, પોતાની જ અનુભવન રૂપ પ્રણતિથી એ પ્રકાશે છે, એટલે પ્રગટે છે, પ્રાપ્ત થાય છે. અને એનું એ અનુભવમાં ક્યાં શબ્દ આવી શકે, અનુભવમાં ક્યાં શબ્દ આવી શકે. જ્ઞાન અને વેદન બે પ્રકાર આવી શકે. ચાલો 30મું પાનું કાઢીએ, પ્રવચનમાં 30મું પાનું, એમાં છેલ્લો પેરેગ્રાફ, એમાં નીચેથી ચોથી લાઈન. અનિત્ય દ્વારા નિત્યનો નિર્ણય થાય છે. આવું તાજ ગુરદેશી ઘણી વાર ગુરદેશી લેતા હોય, એમ કેમ ખબર પડે? અનિત્ય દ્વારા નિત્ય નિત્યનો નિર્ણય ના કરે, નિત્ય નિત્યનો નિર્ણય ના કરે, કરે, એમાં શું વાંધો, વાંધો શું આવે? ના ને, આ બધા સમયસારમાં જ આ બધાના ખુલાસા છે. સર્વ વિશુદ્ધાન અધિકારમાં સાંખ્યમતીને સમજાવે ત્યારે બહુ સરસ બધું હજી આવશે, એટલે આપ ત્યારે જોશું કેમાં આવે છે. પહેલું એક બહુ સરસ, એમાં નિત્યમાં કરવાપણું ન હોય, અને જ્યાં કરવાપણું છે ત્યાં નિત્ય નહીં. કરવું એટલે તો કઈ બિગિનિંગ, નવી શરૂઆત, કઈ તો એમાં નિત્યપણું ક્યાં રહ્યું? તો અહીંયા નિત્ય અને કર્વ બે કેવું છે જુદું. તો નિત્યનો નિત્ય નિર્ણય ન કરી શકે, કારણ કે નિત્યનું કરવું છે, કરવું નિર્ણય કરવું છે, એનો અર્થ કે કોઈ એક પલટતો ભાવ હશે, બદલતો ભાવ હશે. અને એટલા માટે અનિત્ય એવી પર્યાય, નિત્ય એવા પોતાના ત્રિકાળી સ્વભાવનો નિર્ણય કરે છે. અને એના ઉપર ચાલો, એટલું તો ગુરુદેશ ના હોય પછી એનાથી આગળ. પર્યાય દ્વારા પર્યાયવાનનો એટલે દ્રવ્યનો અનુભવ એટલે કે જ્ઞાન થાય છે. અનુભવ વેદન તો પર્યાયનો, જો બે ફરક પાડ્યો. શું છે? દ્રવ્યનો અનુભવ, પર્યાયવાન, પર્યાયવાન ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય, દ્રવ્યનો અનુભવ અને અનુભવ વેદન તો પર્યાય છે. તો પ્રશ્ન ન થયો, અનુભવ શું છે, કોનો છે, દ્રવ્યનો કે અનુભવ પર્યાયનો? તો પહેલામાં તેમ લાગે દ્રવ્યનો અનુભવ થાય છે. અને એટલા માટે વિચારવું, જ્ઞાન સર્વાંગનું હોય અને વેદન પોતાની પ્રગટ પર્યાય. જ્ઞાન કોનું? સર્વાંગ. સર્વાંગ એટલે અહીંયા તો દ્રવ્ય કરાય નહીં, સોપર બધાનું હોય. જ્ઞાન કોનું હોય શકે? બધાનું હોય શકે. સોપર બધાનું કેમ? સોપર બધાનું હોય શકે, કોનો સ્વભાવ છે? જ્ઞાનનો સ્વભાવ છે. ફરીથી મારો, ચલો, જ્ઞાનનો, હજી કંઈ, બધું જ, બધું જ જ્ઞાનમાં વિષય, જ્ઞાનનો વિષય બની શકે. શા માટે? કે જ્ઞાનનો સ્વભાવ, હજી કાંઈક ઉમેરવું હોય, જ્ઞેયનો પણ સ્વભાવ જણાવવાનો. જો આખો સંબંધ બને છે, નો ડાઉટ, જાણવાનો સ્વભાવ જ્ઞાનનો છે, પણ સામે શું છે એનો પણ જણાવવાનો સ્વભાવ હોય, કારણ તો બેનો શું બને છે, જ્ઞેય જ્ઞાયક સંબંધ બને છે. સામે પદાર્થમાં જો જણાવવાનો સ્વભાવ નહીં હોય તો શું થશે? તો પેજ શું છે, જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે, જ્ઞેયનો જણાવવાનો સ્વભાવ. અને એટલા માટે જ્ઞાન સર્વાંગનું હોય છે, પણ વેદન પોતાની પર્યાય. અને એટલા માટે અનુભવમાં આ બે પ્રકારે અનુભવ અને અનુભવમાં કોઈ અપેક્ષા ચારિત્ર પણ લેવાય છે. એટલે અનુભવના કાળે આવી શ્રદ્ધા જ્ઞાનની પ્રણતિ એ બધી ઉત્પન્ન થતી હોય છે. તો અહીંયા પોતાનું દ્રવ્યનું જ્ઞાન થયું અને વેદન, પછી આ રીતે કહેવાય મને આત્માનો અનુભવ થયો. પણ એમાં શું લેવાય, વિચારું શું? દ્રવ્યના આશ્રયે પર્યાયનું વેદન અને આત્માનો અનુભવ એમ શબ્દથી કહેવામાં આવે છે. આશ્રય કોનો લીધો? અવલંબન કોનું લીધું? ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લીધું. અને વેદન કોનું આવ્યું? નિર્મળ પર્યાયનું. તો મને આત્માની અનુભૂતિ થઈ, સ્વાનુભૂતિ થઈ, એ રીતે કહેવાની વાત આખી આવતી હોય છે. તો વેદન જે રીતે આપણે લઈએ, મેં લાડવો ખાધો, ખાધો આ દર્શન રૂપે જ પાછું એમ કહ્યું કે એક દ્રવ્ય બીજા નહીં. એક વિચારીએ તો સ્વાદ કોનો આવ્યો? ફરીથી કોનો સ્વાદ? મેં લાડવો ખાધો તો સ્વાદ આવ્યો ને, તો સ્વાદ કોનો આવ્યો? ઘેડો સ્વાદ આવ્યો, પણ કોનો આવ્યો? એના સ્વાદનો, ખાલી રંગનો. અને એને અભેદપણે આખો લાડવો કીધો. બાકી લાડવાની અંદર તો શું છે, સ્પર્શ પણ છે, ગંધ પણ છે, પણ ખાલી સ્વાદ રસનો આવ્યો છે, સ્પર્શનો નહીં, ગંધનો નહીં, વર્ણનો નહીં. આ રીતે અભેદપણે આત્માની અનુભૂતિ થઈ, અભેદ. બાકી વેદન કોનું છે? પર્યાય નું. અને એટલા માટે ગુરુદેવજી એક સરસ એ સિદ્ધાંત કાઢ્યો છે, જેનો આશ્રય તેનું વેદન નહીં અને જેનું વેદન તેનો આશ્રય નહીં. આશ્રય કોનો છે? પોતાના શ્રીખાળી જ્ઞાયક ધ્રુવ ભગવાન આત્માનો છે, એનો આશ્રય છે પણ એનું વેદન નથી. અને પર્યાયનું વેદન છે પણ એનો આશ્રય. અને બીજી એક ઘણી વાર સાંભળ્યું છે, કદાચ 91મી જન્મ જયંતિ મલાડમાં હતી ત્યારે પૂજ્યબેનસિંહના 201 નંબરના બોલ ઉપર પ્રવચન, કે વેદનમાં ક્યારે પણ પર્યાયને ગૌણ કરી શકાય નહીં. આશ્રયની જ્યારે વાત આવે, અવલંબનની વાત આવે, તો અવલંબન આશ્રય કોનો હોય? ટકતા ભાવનો હોય કે પલટતા ભાવનો હોય? ધ્રુવ ભાવનો હોય કે વધઘટ વાળા ભાવનો? પર્યાયમાં બે છે, વધઘટ પણ છે, બદલવા પણ, ટોટલ દિવસ રાત જેવું છે. જ્યારે ત્રિકાળી દ્રવ્ય કેવો છે? ધ્રુવ પણ છે, વધઘટ વગરનો, ઇન્ટેન્સિટી હાઈ લો કઈ નહીં, અને સાથે કેવો છે? અચલ છે. તો એ આશ્રયભૂત તત્વ છે. તો પર્યાય વેદન પર્યાયનું જ છે, વેદનમાં ક્યારે પર્યાયને ગૌણ કરી શકાય નહીં. તો એ વાત પણ ગુરુદેવજી બધી ગણી લે છે. તો આ રીતે સરસ બીજું એક ચલો જઈએ, 31 પાને ફરીથી દ્રવ્યગુણ પર્યાય. જાણે ગુરુદેવજી આમ થોડીક પાઠશાળા નહીં, ગુરુદેવજી પ્રવચન પાઠશાળામાં આવે ને થયું, તો જો એમાં 31માં વસ્તુ છે તેને દ્રવ્ય કહીએ, શક્તિઓને ગુણ નથી. આવું પાઠશાળામાં એવું છે ને, કોને કહેવાય દ્રવ્ય, કોને કહેવાય ગુણના સમૂહને, દ્રવ્ય છે, વસ્તુ છે ગુણના, અને એની વર્તમાન દશાને પર્યાય કહે. હવે સરસ જો ભગવાનને, કે ભગવાને તો જ્ઞાનમાં જેવું હતું તેવું, જેવું પદાર્થનું સ્વરૂપ હતું એવું જોયું, પછી શું કર્યું? જોયું એવું કહ્યું, અને કયું એવું કોણ છે? પદાર્થનું સ્વરૂપ. ટ્રાયંગલ મળી ગયું. છે તેવું જોયું, જોયું એવું કયું, અને કયું એવું છે. આ રીતે ભગવાનનું એ કેવળ નામ પરિણતિ છે. એની આખરને આપણને એ વાત કરીને ચાલો ફરીથી હજી વારંવાર ગુરુદેવજી એ ઘોટાવે છે. પાના નંબર 35 પાના છે, 35માં પાના ઉપર છેલ્લે પેલા ભાવાએ કીધું એ સત્તા એટલે દ્રવ્ય કીધું. છેલ્લી બે લાઈન એક ને બે લખ્યું છે ફિગર 35માં પાને. પછી ચિત્ત સ્વભાવે શું કીધું? ગુણ કીધો. એના પછી 36માં પાને પેલે સ્વાનુભૂતિ એટલે અનુભવન, એ રાગ રહીત આત્માના સન્મુખની એકાગ્રતાની ક્રિયા, તેનું નામ શું કીધું? પર્યાય કીધું. આ રીતે ત્રણ બોલ. અને એના પછી કયો બોલ આવે છે? સર્વ ભાવાંતર છે, પછી ના આવશે. અને ગુરુદેવ શું કે નાસના છે? મોક્ષ મંડપના શું થયું? અહીંયા મંડપ અહીંયા એ નખાય છે. પછી પ્રકાશ નામના ગુણની પણ ગુરુદેવજીએ યાદ કરી હતું. જ્ઞાન પોતે પોતાને જાણી શકે? જાણી શકે? ફરીથી જાણી શકે? અરે જેનો જે સ્વભાવ, એમાં વળી પ્રશ્ન કરો છો. આ તો એના જેવું છે, સાકર ગળપણ આપી શકે? ફરીથી જેનો જે સ્વભાવ હોય એમાં ક્યારેય પ્રશ્નાર્થ ન હોય. એ તો સ્વભાવનું અસ્તિત્વ શું? અગ્નિ ઉષ્ણતા આપી, ગરમાવો આપી શકે? સ્વભાવમાં ક્યારે પણ પ્રશ્ન ન હોય. સ્વભાવમાં એ રીતે વિચારે બે ક્યાં પ્રશ્ન ન હોય, કેટલો ને ક્યારે. સ્વભાવ કેટલો હોય અને ક્યારે હોય, પોતે જેને કહે ને ક્વોન્ટિટી વાઇઝ અને ટાઈમ વાઇઝ. સ્વભાવ હંમેશા સદાય હોય અને હંમેશા પૂર્ણ હોય છે, એમાં કાંઈ કાળક્રમ કે એ લાગુ પડતું, એ બધા ખુલાસા ગુરુદેવજી કહેવા છે. પછી સર્વ ભાવાંતર છે, એમાં આખી વાત શેની લીધી છે? જેમાં મૂળ ગાથામાં એટલે એમાં વસે સર્વ, એમાં શબ્દ લીધું છે અજીવ અને સર્વજીવ અને અજીવ એમાં લખ્યું છે. આમાં કદાચ જેવું તો 41 પાને છે, 41 પાને બીજો પેરેગ્રાફ સર્વ ભાવાંતરી છે ને. હવે સર્વ ભાવાંતરનો ખુલાસો કરે જયચંદજી. આમ સામાન્ય લખે સર્વ અન્ય ભાવ આવી જાય, પણ જયચંદજી શું વાત કરે છે, પેલું સર્વ જીવ અને સર્વ અજીવ, જીવા જીવ આવ્યું ને એમાં સર્વ બે ને લાગુ પડે, સર્વ જીવ અને સર્વ, સર્વ જીવમાં કોણ આવે, દિગોદ થી માંડીને ચિત્ત સુધીના બધા જ. હું આવી જાઉં, હજી કઈ પૂછ્યું, પોતાની વાત સ્વાનુભૂતિ આ ચકાસતીમાં આવી. અહીંયા સર્વજીવ એટલે મારા સિવાયના બીજા જીવની વાત, શું છે, અન્ય જીવની વાત છે ને, સર્વ ભાવાંત અન્ય જીવની વાત છે. પોતાના જીવને જાણવાની વાત તો શેમાં આવી ગઈ, સ્વાનુભૂતિ આ ચકાસ, તો મારા સિવાય, અને આ રીતે મારા સિવાય જગતમાં બીજા જીવો પણ, અને એટલું નહીં મારા સ્વભાવથી વિરુદ્ધ જાતના બીજા અજીવ પણ છે, અને એમાં હવે આવી ગયા બે, મારા સિવાયના અન્ય જીવ અને મારા સિવાયના એટલે કે બીજા સ્વભાવથી વિરુદ્ધ એવા અજીવજીવ, એમાં પણ બે ડિવિઝન આવ્યા. પછી ક્યાં આવ્યા માટે જીવન એના આગળ, ચર અચર, ચર એટલે ગતિવાળા, એટલે ગતિવાળા, અને અચર એટલે સ્થિતિવાળા, એ સ્થાન સ્થિર રહે. તો સ્થિર રહેવા કોણ છે, કોઈ દી ગતિ જ ન કરે એવા, ધર્માસ્થી અધર્માસ્થી આકાશ અને કાળી જે અજીવ કીધા એમાં ભાગ આવી ગયા. અને હવે અહીંયા જીવમાં કઈ હોય, ચર અચર બે હોય, હોય કોણ હોય, કે હવે સિદ્ધ ભગવાન કેવા થઈ ગયા છે, એ સ્થિર થઈ ગયા, બાકી જીવો તો બીજા કરતા હોય, તો એ બધા ચર અચર પણ એમાં એ લઈ લીધા. તો આ રીતે પહેલી કોની વાત કરી, સર્વજ્ઞ ભગવાન સર્વ દ્રવ્ય સર્વ ક્ષેત્ર સર્વ કાળ અને સર્વ ભાવ, સર્વ અને જ્ઞ ફરી છે ને બે શબ્દ, કેવળના ને સર્વજ્ઞ કહે ને, તેમાં બે અર્થમાં શું ફરક પડે, સર્વ અને જ્ઞ, સર્વ એટલે બધું જ, તો બધું કોણ, જ્ઞ જણાવવા યોગ્ય, જણાવવા યોગ્ય, તો જણાવવા યોગમાં કોણ આવ્યું, કે સર્વ દ્રવ્ય આવે, સર્વ ક્ષેત્ર આવે, સર્વ કાળ આવે અને સર્વ ભાવ, આ એનો વિસ્તાર છે. તેમાં સર્વ જીવ સર્વ અજીવ ચર અચર એમાં કોણ આવ્યું, સર્વ દ્રવ્ય. પછી આગળ એમાં તો સર્વ ક્ષેત્ર અને કાળ શબ્દ હતો ને, સર્વ ક્ષેત્ર એટલે ગુરુદેશે શું લીધું હતું, લોક અને અલોક, આકાશ, આકાશનો અંત ક્યારે આવી જાય, જ્યાં કોઈક ઓલો હશે, બાર્બર વાયર હશે અથવા મહેંદીની વાળ હશે કઈ, અથવા કઈ બોર્ડ માર્યું હોય, આકાશનો અહીંયા અંત આવે છે એવું. જીવનમાં આ એક બહુ જ જૈન દર્શન જે અનાદિથી કહે છે, હવે તો બધા નવી ગેલેક્સીઓની એનાલાઇઝ કરીને, એક બહુ અંત એટલે સમજી લેવું, કોકની પ્રારંભ હશે જ, કોઈની બિગનિંગ હશે તો જ કોઈકનો અંત છે. તો આવું જે ક્ષેત્ર છે એને પણ જાણે, અને કાળ, કાળની શરૂઆત ક્યારે થઈ, 2021 વર્ષ પહેલા, અથવા તો મહાવીર ભગવાનનો નિર્વાણ થયો ત્યારથી ચાલે છે ને, અત્યારના 2547 ચાલે છે ને, તો કાળ ક્યારથી શરૂ થયો, કાળની કોઈ પ્રારંભ પણ, હા માપવાનું શરૂ તમે ગમે ત્યારે કરો, પણ એની ક્યાંય શરૂઆત કે અંત નથી. તે સર્વ ક્ષેત્ર કાળ સંબંધી અને એવી ભાવ એના જે હતા ને એ બધા ગુણો સહિત, અને આ રીતે એમાં જો પછી 43 પાને એમાં લખ્યું છે ફરીથી, 1, 2, 3, 4 એ લઈ લીધું છે, સર્વ પદાર્થ લીધા એમાં એ દ્રવ્ય આવ્યું, પછી સર્વ ક્ષેત્ર લીધું એ ક્ષેત્ર આવ્યું, અને એના સર્વ કાળ, અને ચોથામાં બધા જ ભાવ એટલે એ ભાવ આવ્યો છે ને, સર્વજ્ઞ સ્વભાવ તો એમાં ભાવ આવી ગયો. એવી જ રીતે અહીંયા ભાવાયમાં દ્રવ્ય લીધું, ચિત્ત સ્વભાવમાં ગુણ લીધો, અને સ્વાનુભૂતિમાં પર્યાય, આવી રીતે બધું ગુરુદેશી એક એક, અને એમાં પણ સર્વ ભાવાંતરે કેવળ જ્ઞાન રૂપી મોક્ષ કહે છે, બધા આવી ગયા ખુલાસા ગુરુદેશી. આમ એ રીતે વિચાર કર્યા, આ 16મી વારમાં એક શું છે, એક એક જણે પીખી પીખીને, અને જેમ આવું દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ બધું ઘણી વાર આવશે, કે આખું મૂળ તત્વ છે, અને આ સમજ્યા વગર ક્યાંય આગળ એનો વિસ્તાર પામી શકે એવું એ નથી. અને એ રીતે છેલ્લે ચાલો પાને જોઈ લઈએ, 46 પાને સરસ આપણા માટે ગુરુદેશે બહુ જ સારી વાત, આપણને બધી સારી વાત છે, પણ એક ઓલી જે છે ત્રાસ વિના જડ ચેતન કડી જાય છે ને, એના પછીનો પેરેગ્રાફ એમાં 5મી લાઈન છે, પણ ક્યાં વિચાર મનન ન મળે, લોકોને નવરાશ ન મળે. છે કોના માટે? બોજ આપણને જેને કહી શકાય માર્મિક ટકોર ગુરુદેશી આપે છે. વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ પછીનું જે પગલું છે એ વિચાર જ્યાં સુધી નથી. વિચારણા કર વિચાર તો આમ સમજાયો સમજે નહીં કરે કઈનું. આ બહુ જ જરૂરી છે. ફરીથી, પણ ક્યાં ગુરુદેવને ખેદ થતો છે આપણા ઉપર? પણ ક્યાં ક્યાં કહીને શું કહેવું છે? આ તો કરે છે, આ કરે છે એટલે પ્રવચન સાંભળે છે, શાસ્ત્ર વાંચે, એટલું તો કરે છે. પણ ક્યાં ક્યાં કરીને એનાથી આગળ શું છે? વિચાર મનન ન મળે. કેમ આવું આવું? બહુ જ ગુરુદેવ એના ઉપર ભાર કેમ ખાસ મૂકે? કૃપાળુ દેવે પણ કર વિચાર તો ફામ, બાકી તો ઘણી જગ્યાએ એમના વિચાર ઉપર શબ્દ વાપર્યા છે. આત્મસિદ્ધિની બીજી જ કડીમાં વિચાર વા આત્મા થઈને અબક્યો ન વિચાર તહે મન, એનો વિચાર વિવેક કેટલી જગ્યાએ વાપર્યો, તો અહીંયા કેમ ખાસ? એમાં પોતાની જવાબદારી બને. ઓલામાં તો હજી શું છે? જીનવાણી ગુરુવાણીનો આધાર. આમાં સ્વાધીનપણે અને સ્વાધીનપણે પુરુષાર્થ કર્યા વગર ક્યારેય સાધના નહીં થાય. સાધના સ્વાધીનપણે જ હોય છે. અને બહુ જ આપણા આત્માને ફેલ લેવું, અનુભવ કરવા છે, સમ્યક દર્શનવાની મોટી વાત કરે છે, પણ વિચારમાં એ ઉપયોગ થતો નથી તો અનુભવમાં ઉપયોગ કેમ થશે? જેમ કે ને, એકડા બગડાય આવડતા નથી તો ગુણાકાર ભાગાકાર ને આગળમાં તો ક્યાં પહોંચીશ? એમ આ તત્વ ચિંતનમાં આપણો ઉપયોગ જો પણ જો ટકતો નથી તો અનુભવ જેટલી તો સ્થિરતા આપણને ક્યારે આવશે? એટલે એ બીજા પ્રવચનના છેલ્લે છેલ્લે પણ ગુરુદેવજી આપણને એ વાત કરીને, આ રીતે કોઈ પણ વારના પ્રવચનોમાં પોતપોતાની સ્પેશિયાલિટી છે. એક શરૂઆતના પ્રવચનમાં ગુરુદેવ વિસ્તાર લઈને, એક જેને કે કોઈ પ્રારંભ કરવા વાળો હોય એના માટે પણ સરળતા છે. પછીના ભાવ તો જેમ જેમ જીવોની શ્રોતાઓની પાત્રતા વધતી ગઈ એમ સૂક્ષ્મતા પણ વધતી ગઈ. તો એના પ્રવચનો આપણે
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
જીવનના પાંચ પાંચ કલ્યાણકોથી આભાર ભૂમિ પાવન ત્રીસ મની સેવા રૂસ્પાજી મારા પરમ ચોવીસજીની અંદર ભગવાનનો જય હો. હાલ વિદ્ય ક્ષેત્રમાં વિદ્યમાન કેવળ જ્ઞાન કલ્યાણ સ્વરૂપ શ્રીમંદરાદી અજીત વીર્ય પ્રેમ વિશ્વરમાનજીની અંદર ભગવાનનો જય હો. વર્તમાન અવસર પ્રિય સમય ધ્રુવધામની રક્તિધૂળી દેખાવનાર અડગનાર મનના ધારક એવા શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જીન જય હો. જીન મુખોદભવિત પરમ વિતરાક સ્વરૂપ દાતા નિત્ય બોધક પરમાગમ સમેશાદિ સમસ્ત જીનવાણી માતનો જય હો. આમ ભક્તોને જીનવાણી માતના ભેટના કરનાર કલિકા સ્વરૂપના હાલતા ચાલતા શિષ્યમ શ્રી કુંકુંદ આચાર્ય દેવાદિ સમસ્ત ગુરુ ભગવંતોનો જય હો. લાખો કરોડો ભક્તોના તાર અનંત અનંત ઉપકારી પ્રાર્થસ્મરણી શ્રી કહાન ગુરુ દેવનો જય હો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યુક્ત પ્રસમતિ ધન્યવતા પૂજ્ય ભગવતી માતનો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા પરમ કૃપાળુ આદિ સમસ્ત ગુરુ ભગવંતોનો જય હો. પર્વાદિત રાજ પર્યોષણ પર્વના ઉત્તમ આદ્ય ધર્મ દીનનો જય હો. વિચરાકતા પોષક સોરી માધવ ધર્મ દીનનો જય હો. પરમ વિચાર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ यह अनंत उपकार है इसके लिए जिन वाणी माँ को वंदना सतवार है। गुरुद्वार दशा में समस्त जिन वाणी मातनों जय हो।